સમૂલન 16મો અધ્યાય. દાઉદ પર્વતના શિખરની પેલી બાજુ થોડીક ગયો એટલે જુઓ, મફીબોશેથનો ચાકર સીબા તેને મળ્યો. તે પોતાની સાથે જીન બાંધેલા બે ગધેડા લાવ્યો હતો. તેના પર 200 રોટલી, સૂકી દ્રાક્ષોની 100 લૂમ, ઉનાળાના 100 ફળ તથા દ્રાક્ષારસની 1 કુંડી લાદેલા હતા. રાજાએ સીબાને પૂછ્યું કે આ સઘળા વાના તું શા માટે લાવ્યો છે? સીબાએ કહ્યું કે ગધેડા રાજાના કુટુંબના માણસોને સવારી કરવા સારું, રોટલી તથા ઉનાળાના ફળ જુવાનોને ખાવા અને દ્રાક્ષારસ રાનમાં જે નિર્ગત થઈ જાય તેઓને પીવા સારું છે. રાજાએ પૂછ્યું કે તારા ધણીનો દીકરો ક્યાં છે? સીબાએ રાજાને કહ્યું કે જો તે યરુશાલેમમાં રહેલો છે, કેમ કે તે કહે છે કે આજે ઈસરાયલનું ઘર મારા બાપનું રાજ્ય મને પાછું સોંપશે. ત્યારે રાજાએ સીબાને કહ્યું કે જે સગડું મફીબોશેથનું છે તે હવે તારું જ છે. સીબાએ કહ્યું, હું નમસ્કાર કરું છું, હે મારા મુરબ્બી રાજા, મારા પર તારી કૃપા દ્રષ્ટિ રહો. દાઉદ રાજા બહુરીમ પહોંચ્યો ત્યારે જુઓ, સિમઈ નામનો એક માણસ જે ગેરાનો દીકરો હતો ને જે સાઉલના સગામાનો હતો તે અંદરથી નીકળ્યો. તે સાપ દેતો દેતો બહાર આવ્યો. તેણે દાઉદ પર તથા દાઉદ રાજાના સર્વ ચાકરો પર પથ્થર ફેંક્યા અને સર્વ માણસો તથા સર્વ યોદ્ધા તેને જમણે તથા ડાબે પડખે હતા. સિમઈએ સાપ દેતા આમ કહ્યું કે હે ખૂની તથા બલિયાલના માણસ, જતો રહે. સાઉલ કે જેને ઠેકાણે તે રાજ કર્યું છે તેના કુટુંબના સગળા રક્તનો બદલો યહોવાએ તારા પર વાળ્યો છે અને યહોવાએ તારા દીકરા અબસાલોમના હાથમાં રાજ્ય સોંપ્યું છે. અને જો તું તારી પોતાની દુષ્ટતામાં સપડાયો છે, કેમ કે તું ખૂની માણસ છે. ત્યારે સરૂયાના દીકરા અબીશાએ રાજાને કહ્યું કે આ મુએલો કૂતરો મારા મુરબ્બી રાજાને શા માટે શાપ દે? કૃપા કરી મને જવા દે કે હું તેનું માથું કાપી નાખું. રાજાએ કહ્યું કે હે સરૂયાના દીકરાઓ, મારે ને તમારે શું લેવા દેવા છે? તે ભલે શાપ દેતો અને યહોવાએ તેને કહ્યું છે કે દાઉદને શાપ દે, તો એવું કોણ કહી શકે કે તે એમ કર્યું છે? દાઉદે અબીશાઈને તથા પોતાના સગળા ચાકરોને કહ્યું કે જુઓ, મારા પેટનો દીકરો મારો પ્રાણ લેવા માંગે છે, તો આ બિન્યામીની એ પ્રમાણે કરે એ કેટલું વિશેષ સંભવિત. તેને રહેવા દો, તે ભલે શાપ દે, કેમ કે યહોવાએ તેને ફરમાવ્યું છે. કદાચ યહોવા મારા પર ગુજરેલો અન્યાય લક્ષમાં લેશે ને જે શાપ તે આજે મને દે છે તેનો સારો બદલો યહોવા મને આપશે. એમ દાઉદ તથા તેના માણસો માર્ગે માર્ગે ચાલતા હતા અને સિમઈ સામેના પર્વતની બાજુ પર રહીને તેમની પડખે પડખે ચાલતો હતો ને ચાલતા ચાલતા તે શાપ દેતો હતો ને તેના ઉપર પથ્થર ફેંકતો ને ધૂળ નાખતો હતો. અને રાજા તથા તેની સાથેના સર્વ લોક થાકી ગયા, તેથી તેણે ત્યાં વિસામો લીધો. અબસાલોમ તથા ઈસરાયલના સગળા લોકો યરુશાલેમમાં આવ્યા. અહિથોફેલ પણ તેની સાથે હતો અને દાઉદનો મિત્ર હુશાઈ આર્કી અબસાલોમ પાસે આવ્યો. ત્યારે એમ થયું કે હુશાઈએ અબસાલોમને કહ્યું કે રાજા ઘણું જીવો. એથી અબસાલોમે હુશાઈને કહ્યું કે શું તારા મિત્ર પ્રત્યે તારી માયા આવી જ કે તારા મિત્રની સાથે તું કેમ ન ગયો? હુશાઈએ અબસાલોમને કહ્યું કે એમ નહીં, પણ જેને યહોવાએ આ લોકોએ તથા ઈસરાયલના સર્વ માણસોએ પસંદ કર્યો તેનો જ હું થઈશ ને તેની જ કુમકે હું રહીશ. વળી મારે કોની ચાકરી કરવી જોઈએ? શું મારે તેના દીકરાની હજુરમાં સેવા કરવી ન જોઈએ? જેમ મેં તારા બાપની હજુરમાં સેવા કરી છે તેમ તારી હજુરમાં પણ હું કરીશ. પછી અબસાલોમે અહિથોફેલને કહ્યું કે હવે આપણે શું કરવું તે વિશે તારી સલાહ આપ. અહિથોફેલે અબસાલોમને કહ્યું કે તારા બાપે ઘર સાચવવા સારું જે ઉક્ત પત્નીઓને મૂકેલી છે તેઓની પાસે જઈને તેમની આબરૂ લે અને સર્વ ઇસરાયલ સાંભળશે કે તારો બાપ તને ધિક્કારે છે, ત્યારે જેઓ તારી સાથે છે તે સર્વના હાથ મજબૂત થશે. માટે તેઓએ આબશાલોમને સારું ઘરના ધાબા પર તંબુ તાણ્યો અને સર્વ ઇસરાયલના દેવતા આબશાલોમ પોતાના બાપની ઉપપત્નીઓની આબરૂ લેવા ગયો. એ સમયમાં અહિતોફેલ જે સલાહ આપતો તે દેવવાણી પાસે કોઈએ સલાહ પૂછી હોય તેવી જ ગણાતી હતી. દાઉદ તેમજ આબશાલોમ એ બંનેની નજરમાં અહિતોફેલની સઘળી સલાહ એવી જ હતી. 17મો અધ્યાય. વળી અહિતોફેલે આબશાલોમને કહ્યું કે મને હમણાં 12,000 માણસ ચૂંટી કાઢવા દે, એટલે હું ઉઠીને આજ રાત્રે દાઉદની પૂઠે પડું. તે થાકેલો તથા કમજોર હશે, તેવામાં હું તેના પર ધસારો કરીને તેને ગભરાવી નાખીશ, એટલે તેના બધા લોક નાસી જશે અને હું માત્ર રાજાને મારીશ અને હું સગળા લોકને તારી પાસે પાછા લાવીશ. જે માણસને તું શોધે છે તેનો અંત આવશે, એટલે જાણે બધા પાછા આવ્યા એમ જ સમજવું, એમ બધા લોકને શાંતિ થશે. આ વાત આબશાલોમને તથા ઇસરાયલના સર્વ વડીલોને પસંદ પડી. પછી આબશાલોમે કહ્યું કે હવે હુશાઈ આર્કીને પણ બોલાવો ને તે શું કહે છે તે પણ આપણે સાંભળીએ. હુશાઈ આબશાલોમ પાસે આવ્યો ત્યારે આબશાલોમે તેને કહ્યું કે અહિતોફેલે આવું આવું કહ્યું છે, શું તેના કહેવા પ્રમાણે આપણે કરવું? જો નહીં તો તું બોલ. હુશાઈ આબશાલોમને કહ્યું કે આ વખતે અહિતોફેલે જે સલાહ આપી છે તે સારી નથી. વળી હુશાઈ કહ્યું કે તું તારા બાપને તથા તેના માણસોને તો ઓળખે છે કે તેઓ યોદ્ધા છે ને તેઓના મન ખીજવાયેલા છે, વનમાં બચ્ચું છીનવી લીધેલી રીછણના જેવા તેઓ છે. તારો બાપ લડવૈયો પુરુષ છે, તે લોકોની સાથે રહેશે નહીં. જો તે હમણાં કોઈ ગુફામાં કે બીજે કોઈ ઠેકાણે સંતાયેલો હશે, જ્યારે પ્રથમ તેઓમાંના કેટલાક પડશે ત્યારે એમ થશે કે જે કોઈ તે સાંભળશે તે કહેશે કે આબશાલોમના પક્ષના લોકોનો ગાણ વાળ્યો છે. એથી જે સુરો જે સિંહના જીવો બહાદુર છે તેના ગાત્ર પણ શિથિલ થઈ જશે, કેમ કે સર્વ ઇસરાયલ જાણે છે કે તારો બાપ પરાક્રમી માણસ છે ને તેની સાથેના માણસો પણ સુરવીર છે. માટે હું એ સલાહ આપું છું કે દાનથી તે બેરશેબા સુધીના સર્વ ઇસરાયલ કે જે સંખ્યામાં સમુદ્રની રેતી જેટલા છે તેઓને તારી પાસે એકઠા કરવામાં આવે અને તું પણ લડાઈમાં જા. એમ જે કોઈ ઠેકાણે તે મળશે ત્યાં આપણે તેના પર છાપો મારીશું અને જેમ ઝાકણ ભૂમિ પર પડે છે તેમ આપણે તેના પર તૂટી પડીશું અને તે તથા તેની સાથેના સગળા માણસોમાંથી એકને પણ આપણે બચવા દઈશું નહીં. વળી જો તે કોઈ નગરમાં ભરાઈ બેઠો હશે તો સર્વ ઇસરાયલ તે નગર આગળ દોરડા લાવશે ને આપણે નગરને એવી રીતે ખેંચીને નદીમાં નાખીશું કે ત્યાં એક નાનો સરખો પથ્થર પણ મળે નહીં. આબશાલોમે તથા ઇસરાયલના સર્વ માણસોએ કહ્યું કે હુશાઈ આર્કીની સલાહ અહિતોફેલની સલાહ કરતા વિશેષ સારી છે, કેમ કે યહોવા આબશાલોમ પર આપત્તિ લાવે એ સારું, યહોવાએ અહિતોફેલની સારી સલાહ નિષ્ફળ કરવાનું નિર્માણ કર્યું હતું. પછી હુશાઈએ સાદોક તથા અબિયાથાર યાજકોને કહ્યું કે અહિતોફેલે આબશાલોમને તથા ઇસરાયલના વડીલોને આવી આવી સલાહ આપી અને મેં તો આવી આવી સલાહ આપી છે, તો હવે કોઈને જલ્દી મોકલીને દાઉદને કહેવડાવ કે આજ રાત્રે હું રાન તરફના આરા પાસે પડાવ રાખીશ નહીં, પણ ગમે તેમ કરીને પેલે પાર ઉતરી જા. રખીને રાજા તથા તેની સાથેના સગળા માણસો આબશાલોમનો ભોગ થઈ પડે. યોનાથાન ને અહીમાં આસ એન રોગેલ પાસે રહેતા હતા. એક દાસી જઈને તેઓને સમાચાર આપતી અને તેઓ જઈને દાઉદ રાજાને કહેતા, કેમ કે નગરમાં આવતા તેઓ કોઈની નજરે પડવા ન જોઈએ. પણ એક છોકરો તેઓને જોઈને આબશાલોમને ખબર આપી, તેથી તે બંને જલ્દીથી નીકળી ગયા ને બહરીનમાં એક માણસ ને ઘેર આવ્યા. તેના આંગણામાં કૂવો હતો, તેમાં તેઓ ઉતર્યા. ઘર દણિયાળીને ઢાંકણું લઈને કુવા પર ઢાંકી દીધું ને તે પર ખાંડેલું અનાજ પાથર્યું, તેથી કશાની જાણ પડી નહીં. આપ સલોમના ચાકરોએ તે સ્ત્રી પાસે ઘરમાં આવીને પૂછ્યું કે અહીમાં આ તથા યોનાથન ક્યાં છે. તે સ્ત્રીએ તેઓને કહ્યું કે તેઓ તો પાણીનો વેળો ઉતરી ગયા છે. તેઓએ તેમને શોધ્યા પણ તે ચડ્યા નહીં. ત્યારે તેઓ યરુસાલેમમાં પાછા આવ્યા. તેમના જતા રહ્યા પછી એમ થયું કે કુવામાંથી પેલા બહાર નીકળ્યા ને તેઓએ જઈને દાઉદ રાજાને સમાચાર કહ્યા. તેઓએ દાઉદને કહ્યું કે તમે ઉઠીને જલ્દી પાણીની પાર ઉતરી જાઓ, કેમ કે અહિતોફેલે તમારી વિરુદ્ધ આવી આવી સલાહ આપી છે. ત્યારે દાઉદ ને તેની સાથેના સગળા લોકો ઉઠીને યર્દનની પાર ઉતરી ગયા. સવારનું અજવાળું થતા સુધીમાં યર્દનની પાર ઉતર્યા વગર એક પણ માણસ રહી ગયો ન હતો. અને અહિતોફેલે જોયું કે મારી સલાહ પ્રમાણે કરવામાં આવ્યું નથી, ત્યારે તેણે પોતાના ગધેડા પર જીન બાંધ્યું ને તે ઉઠીને પોતાના નગરમાં પોતાને ઘેર ગયો ને ઘરની વ્યવસ્થા કરીને ફાંસો ખાઈને મરી ગયો અને તેને તેના બાપની કબરમાં દાટવામાં આવ્યો. પછી દાઉદ મહનાઈમ આવ્યો અને આબશાલમ તથા તેની સાથેના સગળા ઇસરાયેલી માણસો યર્દન ઉતર્યા અને આબશાલમે યોયાબની જગ્યાએ અમાસાને સેનાપતિ ઠરાવ્યો. હવે અમાસા તો યોયાબની માં સરૂયાની બેન નાસાની દીકરી અબીગાઈલની સાથે વ્યવહાર કરનાર ઇત્રા નામે એક ઇસરાયેલનો દીકરો હતો. અને ઇસરાયેલે તથા આબશાલમે ગિલિયાદ દેશમાં છાવણી નાખી. દાઉદ મહનાઈમાં આવ્યો ત્યારે એમ થયું કે આમોન પુત્રના રાબાના નાસોનનો દીકરો શોબી, લો દબારના આમિયલનો દીકરો માકીર તથા રોગલીમનો બાર્ઝિલાઈ ગિલિયાદી, એઓ ખાટલા વાસણો હાલલા ઘઉં જવ આટો પોક પાપડી ચોળા શેકેલા વટાળા મધ માખણ ઘેટા તથા ગાયનું પનીર દાઉદને તથા તેની સાથેના લોકને ખાવા સારું લાવ્યા, કેમ કે તેઓએ કહ્યું કે આ લોકો રાનમાં ભૂખ્યા થાકેલા તથા તરસ્યા છે. અધ્યાય 18. દાઉદે પોતાની સાથેના લોકની ગણતરી કરી ને તેમના પર સહસ્ત્રાધિપતિઓ તથા શતાધિપતિઓ નિમ્યા. દાઉદે ત્રીજા ભાગના લોકને યોબના હાથ તળે, ત્રીજા ભાગને યોબના ભાઈ એટલે સરૂયાના દીકરા અબીશાયના હાથ તળે ને ત્રીજા ભાગને હિતાઈ ગીતીના હાથ તળે મોકલ્યા. અને રાજાએ લોકોને કહ્યું કે હું પંડે પણ નક્કી તમારી સાથે ચાલી નીકળીશ. પણ લોકોએ કહ્યું કે તારે આવવું નહીં, કેમ કે અમે નાસીએ તોય તેઓ અમારી પરવા કરશે નહીં, તેમજ અમારામાંથી અડધા મરી જાય તો પણ તેઓ અમારી દરકાર કરશે નહીં. પણ તું તો અમારામાંના 10,000 બરાબર છે, માટે તું તો નગરમાં રહીને અમને સહાય કરવા તૈયાર રહે, એ જ વધારે સારું છે. રાજાએ તેઓને કહ્યું કે તમને જેમ સારું લાગે તેમ હું કરીશ. અને રાજા દરવાજાની બાજુએ ઉભો રહ્યો ને સર્વ લોક 100-100 ને 1,000-1,000 ટુકડી બહાર નીકળ્યા. અને યોબ અભિષાય તથા હિતાઈને રાજાએ આજ્ઞા કરી કે તે જુવાન સાથે એટલે આબશાલમ સાથે મારી ખાતર નરમાશથી વર્તજો. અને આબશાલમ વિશે જે સૂચના રાજાએ સગળા સરદારોને કરી તે સર્વ લોકોએ સાંભળી. આ પ્રમાણે લોકો ઇસરાયલની સામે રણ ક્ષેત્રમાં ગયા અને એફ્રાઈમના વનમાં યુદ્ધ મચ્યું. ત્યાં ઇસરાયલના લોકોએ દાઉદના ચાકરોને હાથે માર ખાધો અને તે દિવસે ત્યાં 20,000 માણસોનો મોટો ઘાણ વળ્યો, કેમ કે એ લડાઈ તે આખા દેશ પર ફેલાઈ હતી. અને તે દિવસે જેટલા લોકોનો બક્ષ તરવારે લીધો તેથી વધારે લોકોનો બક્ષ વને લીધો. આબશાલમને દેવ યોગે દાઉદના ચાકરો સાથે ભેટ થઈ ગઈ. આબશાલમ પોતાના ખચ્ચર પર સવાર થયેલો હતો. તે ખચ્ચર એક મોટા એલોન વૃક્ષની ગીચ ડાળીઓ તળે ગયું, એટલે તેનું ડોકું એલોન વૃક્ષની અંદર ભરાઈ ગયું ને તે આકાશ તથા પૃથ્વી વચ્ચે લટકી રહ્યો અને તેની નીચેનું ખચ્ચર ચાલ્યું ગયું. કોઈ માણસે એ જોઈને યોઆબને ખબર આપી કે જો મેં અબસલોમને એક એલોન વૃક્ષ પર લટકતો જોયો. યોઆબે પોતાને ખબર આપનાર માણસને કહ્યું કે અને જો તે જોયું તો તેને ત્યાં ને ત્યાં મારીને જમીન પર કેમ પાડ્યો નહીં, ત્યારે તો હું તને 10 રૂપિયાની કમર બંધ આપત. તે માણસે યોઆબને કહ્યું કે જો મને મારા હાથમાં 1000 રૂપિયા મળે તો પણ હું રાજાના દીકરા સામે મારો હાથ ઉગામું નહીં, કેમ કે અમારા સાંભળતા રાજાએ તને અભિષાયને તથા હિતાયને એવું ફરમાવ્યું હતું કે ખબરદાર જુવાન અબસલોમને કોઈ હાથ અડકાડે નહીં. એ હુકમ નહીં માનીને જો મેં તેના જીવ સામે દગો કર્યો હોત ને રાજાથી છાની એવી કોઈ વાત નથી તો તું પોતે પણ મારી વિરુદ્ધ થાત. ત્યારે યોઆબે કહ્યું કે મારે તારી સાથે એમ ખોટી થવું ન જોઈએ. પછી તેણે 3 ભાલા હાથમાં લીધા ને અબસલોમ જે હજી એલોન વૃક્ષ ઉપર જીવતો લટકી રહ્યો હતો તેના હૃદયમાં તે ફોકી દીધા. પછી યોઆબના શસ્ત્રવાહક 10 જુવાન માણસોએ ચોતરફ વિછળાઈ વળીને અબસલોમને મારીને તેને ઠાર કર્યો અને યોઆબે રણસિંગડું વગાડ્યું એટલે લોકો ઇસરાયલની પાછળ પડવાથી પાછા ફર્યા, કેમ કે યોઆબે લોકોને વાર્યા. પછી તેઓએ અબસલોમને લઈને તે વનના એક મોટા ખાડામાં તેને નાખ્યો ને તેના પર પથ્થરનો એક બહુ મોટો ઢગલો કર્યો અને સર્વ ઇસરાયલ પોતપોતાના તંબુએ જતા રહ્યા. હવે અબસલોમ જીવતો હતો ત્યારે જે સ્તંભ રાજાની ખીણમાં છે તે લઈને તેણે પોતાને સારું ઉભો કર્યો હતો, કેમ કે તેણે કહ્યું હતું કે મારું નામ કાયમ રાખવા સારું, મારે એકે દીકરો નથી. તેથી પોતાના નામ પરથી તેણે તે સ્તંભનું નામ પાડ્યું અને આજ સુધી તે અબસલોમના સ્મરણ સ્તંભ તરીકે કહેવાય છે. પછી સાદોકના દીકરા અહીમાં આસે કહ્યું કે યહોવાએ કેવી રીતે તેનું વેર તેના શત્રુઓ પર વાળ્યું છે તેની ખબર હમણાં દોડતો જઈને મને રાજાને આપવા દે. યોઆબે તેને કહ્યું કે તું આજે ખબર લઈ જઈશ નહીં પણ તું કોઈ બીજે દિવસે ખબર લઈ જજે, પણ આજે તો તારે ખબર લઈ જવી નહીં કેમ કે રાજાનો દીકરો મરણ પામ્યો છે. પછી યોઆબે ખુશીને કહ્યું કે તે જે જોયું છે તેની ખબર તું જઈને રાજાને આપ. અને કુશી યોઆબને પ્રણામ કરીને દોડ્યો ત્યારે સાદોકના દીકરા અહીમાસે યોઆબને ફરીથી કહ્યું કે ગમે તેમ થાય તોય કૃપા કરીને મને પણ કુશીની પાછળ દોડવા દે. યોઆબે કહ્યું કે મારા દીકરા તું શા માટે દોડે, કેમ કે ખબર આપવા બદલ તને કઈ જ મળવાનું નથી. પણ તેણે કહ્યું કે ગમે તેમ હોય પણ હું તો દોડવાનો. ત્યારે તેણે કહ્યું કે દોડ, એટલે અહીમાં આ મેદાનને રસ્તે દોડ્યો ને કુશીની આગળ નીકળી ગયો. હવે દાઉદ 2 દરવાજાની વચમાં બેઠેલો હતો. ચોકીદાર કોટના દરવાજા પરના ધાબા પર ચડ્યો ને તેણે આંખો ઊંચી કરીને જોયું તો જુઓ એક માણસ એકલો દોડતો આવતો હતો. ચોકીદારે મોટેથી બોલીને રાજાને ખબર આપી. રાજાએ કહ્યું કે જો તે એકલો હોય તો તેના મોમાં સમાચાર હશે. તે જલ્દી જલ્દી દોડતો પાસે આવી પહોંચ્યો. વળી તે ચોકીદારે એક બીજા માણસને દોડતો જોયો. તે ચોકીદારે દરવાજાને હાંક મારીને કહ્યું કે જો બીજો માણસ એકલો દોડતો આવે છે. રાજાએ કહ્યું કે તે પણ સમાચાર લાવે છે. ચોકીદારે કહ્યું કે પહેલાની દોડ તો સાદોકના દીકરા અહીમાં આસની દોડ જેવી મને લાગે છે. રાજાએ કહ્યું કે તે સારો માણસ છે ને વધામણી લઈને આવે છે. અહીમાં આસે મોટેથી બોલીને રાજાને કહ્યું કે બધું ઠીક છે. રાજાની આગળ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને તેણે કહ્યું કે તારા દેવ યહોવાને ધન્ય હોજો કે જેણે મારા મુરબ્બી રાજાની વિરુદ્ધ હાથ ઉઠાવનાર માણસોને તારે સ્વાધીન કરી દીધા છે. રાજાએ પૂછ્યું જુવાન અબસલોમ ક્ષેમ કુશળ છે કે નહીં. અહીમાં આસે ઉત્તર આપ્યો કે યોઆબે રાજાના ચાકરને એટલે મને તારા દાસને મોકલ્યો ત્યારે મેં ઘણી તાંધણ થતી જોઈ પણ શું થયું તેની મને ખબર પડી નહીં. રાજાએ કહ્યું કે એક બાજુએ ફરીને અહીં ઉભો રહે, એટલે તે એક બાજુએ ફરીને ઉભો રહ્યો. પછી જુઓ પેલો કુશી આવ્યો અને કુશીએ કહ્યું હે મારા મુરબ્બી રાજા તારે સારું સમાચાર, કેમ કે જેઓ તારી વિરુદ્ધ ઉઠ્યા હતા તે સર્વ પર યહોવાએ તારું વેર વાળ્યું છે. રાજાએ કુશીને પૂછ્યું કે શું જુવાન અબ્સાલોમ સ્વયં કુશળ છે? એટલે કુશીએ ઉત્તર આપ્યો કે મારા મુરબ્બી તથા તને હાનિ પહોંચાડવા સારું તારી વિરુદ્ધ જે ઉઠે છે તે સર્વના હાલ તે જુવાનના જેવા થાવ. અને રાજા ઘણો વ્યાકુળ થયો ને દરવાજા પરની મેરીમાં ચડીને રડ્યો. જતા જતા તે આમ બોલ્યો, ઓ મારા દીકરા અબ્સાલોમ, મારા દીકરા અબ્સાલોમ, તારા બદલે હું મરી ગયો હોત તો કેવું સારું થાત. ઓ અબ્સાલોમ, મારા દીકરા, મારા દીકરા.
બીજો સમયલ 19મો અધ્યાય. હેરોદને ખબર મળી કે જો અબ્સાલોમ સારું છે ને ઇલાજ કરે છે અને તે નો જય સર્વલોક ને સ્વાકૃત થઈ ગયો. કેમ કે લોકોએ તે દિવસે એવી વાત સાંભળી કે રાજા પોતાના દીકરાને સારું શોખ કરે છે. જેમ લડાઈ માંથી નાઠેલા લોક લજ્જિત અને ગુપચુપ છટકી જાય છે તેમ તે દિવસે લોક ચૂકીને નગરમાં બેસી ગયા. રાજાએ પોતાનું મુખ ટાંક્યું ને રાજાએ મોટે સાથે વિલાપ કર્યો કે ઓ મારા દીકરા અબ્સાલોમ, અરે અબ્સાલોમ મારા દીકરા, મારા દીકરા. પછી ઘરમાં રાજા પાસે જઈને કહ્યું કે તારા જે ચાકરો આસ તે તારો જીવ, તારા દીકરાનો જીવ, તારી સ્ત્રીઓનો જીવ ને તારી ઉપપત્નીનો જીવ બચાવ તે સગાના મુખને આજે ત્યાં લજ્જિત કરે છે. કેમ કે તારા પર દ્વેષ રાખનારા પર તું પ્રીતિ રાખે છે ને તારા પર પ્રીતિ રાખનારા પર તું દ્વેષ રાખે છે. આજે ત્યાં બતાવી આપ્યું છે કે સરદારો તથા ચાકરો તારીમાં કહે જ નથી. કેમ કે આજે હું જોઉં છું કે જો અબ્સાલોમ જીવતો રહ્યો હોત ને અમે સગા આજે મરી ગયા હોત તો તને તે ઘણું સારું લાગે. માટે હવે ઉઠીને બહાર આવ ને તારા ચાકરોને દિલાસાના બે વચન કહે. કેમ કે હું યહોવાના સમક્ષ આવું છું કે જો હું તું બહાર નહીં આવે તો આજ રાત્રે એક પણ માણસ તારી કુમકે રહેશે નહીં ને તારી જુવાનીના વખતથી તે આ સુધીમાં જે જે દુઃખો તારા પર પડ્યું છે તે સર્વ કરતા પણ એ તને વધારે ભારે પડશે. ત્યારે રાજા ઉઠીને દરવાજામાં બેઠો ને સર્વ લોકોને ખબર મળી કે જુઓ રાજા દરવાજામાં બેઠો છે ને સર્વ લોક રાજાની આગળ આવ્યા. હવે સર્વ ઇઝરાયલીઓ પોતપોતાના તંબુઓમાં નાખી ગયા હતા અને ઇઝરાયલના સર્વ ગૃહમાં હતી. સર્વ લોક ટકરા કરીને કહેતા હતા કે રાજાએ આપણને આપણા શત્રુઓના હાથમાંથી છોડાવ્યો તો તેણે પેલેસ્ટના હાથમાંથી આપણને બચાવ્યા અને હવે અબ્સાલોમને બીકથી તે દેશમાં નાખી ગયો છે અને અબ્સાલોમ તેને તેને આપણે અભિષેક કરી આપણા અધિકારી નિમ્યો હતો કે જો લડાઈમાં માર્યો ગયો છે તો હવે રાજાને પાછો લાવવા વિશે અમે એક શબ્દ પણ કેમ બોલતા નથી. દાઉદ રાજાએ સાધક તથા અભ્યાસા યાજકો પાસે માણસ મોકલીને કહેવાયું કે સર્વ ઇઝરાયલીઓ રાજાને તેને ઘેર જઈ પાછો લાવવાનો વિચાર કરે છે. એવી વાત રાજાને કાને આવી છે તો તમે યહૂદ્યાના વડીલોને કહો કે રાજાને તેના ઘેર પાછળ લાવવામાં તમે કેમ સૌથી પાછળ પડ્યા છો? તમે મારા ભાઈઓ છો, તમે મારા હાડકા તથા મારું માસ છો, તો રાજાને પાછળ લાવવામાં તમે કેમ સૌથી પાછળ પડ્યા છો? હું તમે અમાસાને કહો છો કે તું મારું હાડકું તથા મારું માસ નથી છું તો તું મારી હજુરમાં યહોવાને ઠેકાણે કાયમનો સેનાપતિ ના થાય તો દેવ એવું ને એ કરતા પણ વધારે કરો, વધારે મને કરો. યહૂદાના સર્વ માણસના દિલ એક માણસના દિલ એટલે મનાવી લીધા જેથી તેઓએ રાજાને કહાવી મોકલી કે તું તારા સર્વ ચાકરો પાછા આવો. તેથી રાજા પાછો વળીને યર્દન આગળ આવ્યો અને રાજાને મળવા સારું સામે જઈને તેને યર્દનની પાર ઉતારી લાવવા સારું યહૂદિયાના માણસો ગિલિયાદમાં આવ્યા અને બાહુરીમના ઘેરાનો દીકરો સિમાઈ બિન્યામીન ઉતાવળ કરીને યહૂદિયાના માણસો પાસે સાથે દાઉદ રાજાને મળવા આવ્યો. તેની સાથે 1000 બિન્યામીનીઓ માણસ હતા અને સાઉલના ઘરના ચાકર સીબા ને તેની સાથે તેના 15 દીકરા તથા તેના 20 ચાકર હતા. તેઓ રાજાની હજુરમાં યર્દન ઉતર્યા. રાજાના પરિવારને ઉતાવળ થવું તથા તેને જે સારું લાગે તે કરવા સારું એ કોળી પેલે પાડી અને રાજા યર્દન ઉતરીને આવ્યો ત્યારે ઘેરાનો દીકરો સિમઈ તેની આગળ પગે પડ્યો. તેને રાજાને કહ્યું કે મારા મુરબ્બીએ મારો દોસ્ત ન ગણો, તમે જે જે દિવસે મારા મુરબ્બી રાજા યરુશલામે નીકળ્યા ત્યારે તારા ચાકરે જે દુષ્ટ કરી તે યાદ કરીને રાજાએ પોતાના મનમાં ખોટું ન લગાડ્યું. કેમ કે તારો દાંત નક્કી જાણે છે કે તેણે ટૂંકમાં આખા કુટુંબમાંથી પહેલો હું મારા મુરબ્બી રાજાને મળવા સાહેબ વિચાર્યો છું, પછી પણ તરવૈયાના દીકરા અભિષાએ ઉત્તર આપ્યો કે સીમૈયે લોહના અધિકારીઓને સાપ લીધો એ માટે શું તેને મારી નાખવું ના જોઈએ. તે દાઉદે કહ્યું, સરુપાના દીકરાઓ તમારા સાથે મારે સી લેવા દેવા છે, અને આજે મારા વેરી થયા છે. શું આજે ઇસરાયલમાં કોઈ માણસને મારી નાખાય તેમ કે શું હું નથી જાણતો કે આજે હું ઇસરાયલનો રાજા છું. પછી રાજાએ સીમૈયને કહ્યું કે તું નહીં ઇજનશે, અને રાજાએ તેની આગળ શંખ ખાધા. અને સાવનો દીકરો મફી બા સોખે રાજાને મળવા આવ્યો. તે રાજા નીકળી ગયો. તે દિવસ નિમાડીને તે શાંતિથી પાછળ ઘેરાયો. તે દિવસ સુધી તેને પોતાના પગ ધોયા ન હતા, પોતાની દાઢી કાતરી ન હતી, ને પોતાના વસ્ત્રો ધોયા નતા. અને તે યરુસાલેમમાં રાજાને મળવા આવ્યો ત્યારે એમ થયું કે રાજાએ તેને પૂછ્યું કે મફી બો શેઠ, તું મારી સાથે કેમ આવ્યો નહીં? તેણે ઉત્તર આપ્યો કે હે મારા રબ્બી રાજા, મારા ચાકરે ન થક્યો, કેમ કે આ તારા ચાકરે મને કહ્યું હતું કે હું મારે સારું ગજરા પર જીન વાળું કે જેથી તું તે પર સ્વારી કરીને રાજા સાહેબની સાથે જાઉં, કેમ કે આ તારો ચાકર લંગડો છે, પણ મારા મુરબ્બી રાજા આગળ તને આ તારા ચાકરનું વગણ કરીશ, પણ મારા મુરબ્બી રાજા દેવના દૂધ જેવો છે, જે તારી દ્રષ્ટિમાં જે સારું લાગે એ કર, કેમ કે મારા બાપનું આખું કુટુંબ મારા મુરબ્બી રાજા આગળ મોવેલા માણસ જેવું હતું, તો પણ તારી પોતાની મેજ પર જમનારા મધ્ય તે આ તારા ચાકરને દાખલ કરે છે, તો રાજાની આગળ હજી વધારે વિનંતી કરવાનો મારો શો હક છે? રાજાએ તેને કહ્યું કે તારી બાબત વિશે હું તું હવે વધારે શું કરવા બોલે છે? હું કહું છું કે તું નસીબા જાગીર છો. મફી બા સોતે રાજાને કહ્યું કે મારા મુરબ્બી રાજાને પોતાના જે આવે છે તો ભલે ને એટલી બધી લે, પછી બાજ લાય તેને ખોરાક પૂરો પાડ્યો હતો, જેમ કે તે ગાઉ મોટો માણસ હતો. રાજાએ ભાજી લાઈને કહ્યું કે તું મારી સાથે એટલે દ્વારા અને હું યરુસલમમાં મારી સાથે તારું પાલન કરીશ. ભજી લાયે રાજાને કહ્યું કે મારી જિંદગીના વર્ષના કેટલા દિવસ ગયા છે, હું રાજાની સાથે યરુસલમ આવું, આજે હું 80 વર્ષનો છું, શું હું સારા માણસનો ભેદ સમજી શકું છું? હું જે ખાઉં છું ને હું જે પીવું છું તેનો સ્વાસ તું તારા શ્રેયને લાગે છે? ગાના પુરુષો કે ગાના સાથ શું હું હવે સાંભળી શકું છું? શા માટે તારા સેવકે તારા મુરબ્બી રાજાને હજુ બોલરૂપ થવું જોઈએ? તારો સેવક રાજાની સાથે ફક્ત અર્જન તપાસવી આવશે. રાજાએ મને એનો એ બધો શા માટે આપવો જોઈએ? કૃપા કરીને તારા સેવકને પાછળ જવા દે કે હું મારા પોતાના નગરમાં મારા મા પિતાની ખબર પાસે પ્રમાણ પામું. પણ જો આ તારો દાસ કિંગ ખાબ એ મારા મુરબ્બી રાજા સાથે ભલે નજીને આવે, તારી દ્રષ્ટિમાં જે સારું લાગે તે તું તેને પરાસ્ત કરજે. રાજાએ ઉત્તર આપ્યો કે કિંગ હામ મારી સાથે નદી પૂછીને આવે ને તને જે સારું લાગે તે હું તને સારું કરીશ, અને હું જે કંઈ મારી પાસે માર્ક છે તે હું ત્યારે સારું કરીશ. અને સગા લોકો એલ્ડન પાઉ ગયા. પછી રાજા ઉઠ્યો ત્યારે રાજાએ બાજી લાવીને ચુંબન કરીને તેને આશીર્વાદ દીધો. પાછો પોતાના ઠેકાણે ગયો. રાજા નદી ઉઠીને ગિલગાલ ગયો ને કિમ ખામ પણ તેની સાથે ગયો. અને એવું જાણા સર્વ લોક ને ઈશ્વરના રાજાને પાવતી આવ્યા. અને જુઓ ઈશ્વરના સર્વ માણસોએ રાજા પાસે આવીને રાજાને કહ્યું કે મારા ભાઈઓ એટલે યહૂદિયાના માણસોએ તેને કેમ ચૂરી લીધો છે? અને રાજાએ ને તેના પરિવારને દાઉદના સર્વ માણસોને તેની સાથે યર્દન પાર કેમ લઈ ગયા છે? યહૂદાના સર્વ માણસોએ ઈસરાયલના માણસોને ઉત્તર આપ્યો કે રાજા આપો નિકટનો સગો થાય છે, તે માટે આ બાબતમાં તેમને દેશ કેમ ચડે છે? હું શું અમે રાજાના પરદેવનું કંઈ ખાધું છે અથવા શું તેણે અમને કંઈ બક્ષિસ આપ્યું છે? અને ઈસરાયલના માણસોએ યહૂદાના માણસોને ઉત્તર આપ્યો કે રાજામાં મારા 10 ભાગ છે, પણ દાઉદમાં તમારા કરતા અમારો હક વધારે છે, તો તમે શા માટે અમને તુચ્છ ગણીને અમારા રાજાને પાછો લાવવામાં આવી ફેલાવ પૂછી નહીં. અને યહૂદાના માણસોના બોલ, ઇસ્રાયેલના માણસોના બોલ કરતા વધારે જુસ્સેદાર હતા.
બીજું સમૂહ ને 20મો અધ્યાય. બિન્યામીની બિખરીનો શેબા નામે દીકરો, જે એક બલિયાલનો માણસ, તે ભોગ જોગે ત્યાં હતો. તેણે રણશીંગડું વગાડીને કહ્યું કે દાઉદમાં આપણો કોઈ ભાગ નથી, તેમજ યશાઈના દીકરામાં આપણો કઈ વારસો નથી. ઓ ઇસ્રાયેલ, તમે દરેક પોતપોતાના તંબુએ જાઓ. ઇસ્રાયેલના સર્વ માણસો દાઉદની તહેનાતમાંથી નીકળી ગયા, ને બિખરીના દીકરા શેબાની તહેનાતમાં ગયા. પણ યહૂદાના માણસો યર્દનથી તે યરુસાલેમ સુધી પોતાના રાજાને વળગી રહ્યા. અને દાઉદ યરુસાલેમમાં પોતાને ઘેર આવ્યો, અને રાજાએ 10 સ્ત્રીઓને એટલે પોતાની ઉપપત્નીઓને ઘર સંભાળવા સારો મૂકી હતી. તેમને પરહેજ કરી તેઓના ભરણ પોષણનો બંદોબસ્ત કર્યો, પણ તેઓની પાસે તે ગયો નહીં. તેમ તેઓના મરણના દિવસ સુધી તેઓ કેદમાં વિધવાવસ્થામાં રહી. રાજાએ અમાસાને કહ્યું કે યહૂદિયાના માણસોએ 3 દિવસની અંદર મારી પાસે ભેગા કર, ને તું અહીં હાજર થા. તેથી અમાસા યહૂદિયાને એકઠા કરવા ગયો, પણ જે મુદત તેણે ઠરાવી આપી હતી તે કરતા તેને વધારે વિલંબ થયો. અને દાઉદે અભિષયને કહ્યું કે હવે દીકરીનો દીકરો શેબા આપણે આપસાલોમના કરતા વધારે નુકસાન કરશે. તું તારા ધણીના ચાકરો લઈને તેની પાછળ પડ, નહીં તો તે પોતાને સારું કોટવાળા નગરો કબજે કરશે, ને આપણી દ્રષ્ટિમાંથી છટકી જશે. અને યોબના માણસો, કરેથીઓ ને પલેથીઓ તથા સર્વ યોદ્ધાઓ તેની પાછળ ગયા. તેઓ બિખરીના દીકરા શેબાની પાછળ પડવા યરુસાલેમથી બહાર નીકળ્યા. તેઓ ગિબ્યોનમાંના મોટા ખડક પાસે પહોંચ્યા, ત્યારે અમાસા તેઓને મળવા આવ્યો, અને યોબે કવચ પહેરેલું હતું, ને તે પર કમરે ખમરપટ્ટો બાંધેલો હતો. તેના મિયાન સહિત તરવાર હતી, અને તે ચાલતો હતો. તે દરમિયાન તે બહાર નીકળી આવી હતી, અને યોબે અમાસાને કહ્યું કે હે મારા ભાઈ, તો તું ક્ષેમ કુશળ છે? પછી યોબે અમાસાને ચુંબન કરવા પોતાના જમણા હાથથી તેની દાઢી પકડી, પણ યોબના હાથમાં તલવાર હતી, તે પર અમાસાનું ધ્યાન રહ્યું નહીં, અને તેણે તે તલવાર તેના પેટમાં મારીને તેના આંતરડા ભૂમિ પર પાડ્યા. તેણે તેનો બીજો ઘા કર્યો નહીં, અને તે તરત મરી ગયો. પછી યોબ તથા તેનો ભાઈ અભિષાય દીકરીના દીકરા શેબાની પાછળ પડ્યા. યોબના જુવાનોમાંથી એકે તેની પાસે ઉભારીને કહ્યું કે જે યોબના પક્ષ કરતો હોય, ને જે દાઉદની તરફ નો હોય, તે યોબની પાછળ જાય. અમાસા તો રાજમાર્ગની વચ્ચે પોતાના લોહીની અંદર આરોટતો પડેલો હતો. તે માણસે જોયું કે સર્વ લોક જ્યાં ઉભા રહે છે, ત્યારે તે અમાસાને રાજમાર્ગમાંથી ખેતરમાં લઈ ગયો, ને તેના પર એક વસ્ત્ર ઉડાડ્યું, કેમ કે તેણે જોયું કે જે કોઈ તેની પાસે આવતો તે ત્યાં જ ઉભો રહેતો. તેને રાજમાર્ગમાંથી ખસેડવામાં આવ્યો, ત્યારે સર્વ લોક દીકરીના દીકરા શેબાની પાછળ પડવા યોબની પાછળ ગયા. તે ઇસરાયેલમાંના સર્વ કુળોમાં થઈને આબેલમાં તથા બેથ માખામાં તથા સર્વ દીકરીઓમાં ફર્યા, અને તેઓ ભેગા થઈને તેની પાછળ ગયા. પણ ખરા, તેઓએ આવીને બેથ માખાના આબેલમાં તેને ઘેરી લીધો, ને નગરની સામે માટીનો મોરચો બાંધ્યો, ને નગરના કોટની લગોલગ આવેલો હતો. અને યુવાબની સાથે જે સગળા લોકો હતા, તેઓ ગામના કોટને તોડી પાડવા સારું તેના પર મારો ચલાવવા લાગ્યા. ત્યારે એક શ્રાણી સ્ત્રીએ નગરમાંથી બૂમ પાડી કે સાંભળો સાંભળો, કૃપા કરીને યોબને કહો કે તે અહીં આવે, ને હું તેની સાથે વાત કરું. અને તે તેની પાસે આવ્યો, ત્યારે તે સ્ત્રીએ પૂછ્યું, શું તું યોબ છે? તેણે ઉત્તર આપ્યો કે હું તે છું. ત્યારે તેણે તેને કહ્યું કે તારી દાસીના વચનો સાંભળ. તેણે કહ્યું કે હું સાંભળું છું. ત્યારે તેણે કહ્યું કે પ્રાચીન કાળમાં લોકો કહેતા હતા કે લોકો આબેલમાં નિશ્ચય સલાહ પૂછશે, અને એમ કહીને તેઓ તકરારી વાતનો નિર્ણય લાવતા, જેઓ ઇસ્રાયેલમાં શાંતિપ્રિય તથા વિશ્વાસુ છે તેઓમાંથી હું પણ એક છું. તું ઇસ્રાયેલમાં એક નગરનો તથા એક માતાનો નાશ કરવાની પેરવી કરે છે. યહોવાના વારસાને તું શા માટે હોયા કરવા માંગે છે? યોબે તને ઉત્તર આપ્યો કે હું ગળી જાઉં કે નાશ કરું, એ મારાથી દૂર હોજો, મારાથી દૂર હોજો. વાત એમ નથી, પણ ઇફ્રાઈમના પહાડી મુલકનો એક માણસ દીકરીનો દીકરો શેબા નામે છે, તેણે પોતાનો હાથ રાજા વિરુદ્ધ એટલે દાઉદ વિરુદ્ધ ઉઠાવ્યો છે. માત્ર તેને સ્વાધીન કરો એટલે હું નગર છોડીને ચાલ્યો જઈશ. તે સ્ત્રીએ યોબને કહ્યું, જો તેનું માથું કોટ પરથી તારી તરફ ફેંકી દેવામાં આવશે, પછી તે સ્ત્રી પોતાની ચતુરાઈથી સર્વ લોકો પાસે ગઈ એટલે તેઓએ ભિખારી દીકરા શેબરનું માથું કાપીને યુવા પાસે નાખ્યું અને તેને રણશિંગનું વગાડ્યું એટલે તેઓ નગર આગળથી વિખેરાઈને પોત પોતાના તંબુએ ગયા. પછી યુવાબ રાજા પાસે યરુસલેમમાં પાછો આવ્યો. હવે યુવાબ ઇસરાયલના સગળા સૈન્યનો ઉપરી હતો અને યહોયાદાનો દીકરો બનાયા કરેથીઓનો તથા પલેથીઓનો ઉપરી હતો. અદોરામ વસુલાત ખાતા પર હતો. અહીલુદનો દીકરો યહોશાફાટ ઇતિહાસકાર હતો, સેવા ચિટનીસ હતો અને સાધક તથા અભ્યાસાર યાજકો હતા. ઈરા યાઈરી પણ દાઉદનો મુખ્ય કારભારી હતો. ઈશ્વર પિતા તેના વાંચેલા તથા સાંભળેલા વચનોને આશીર્વાદિત કરો. આમેન.
આમેન. હા.